सज्जतानो संग लावे खेती मा रंग कार्यक्रम नंबर 144 प्रसारण तारीख 29 ऑक्टोबर 2009। નવા વર્ષે ખેતીમાં પણ નવું પ્રભાત ઉગાડવા આજે શ્રોતા સંમેલનમાં આવેલા અમારા વાલા ખેડૂત મિત્રોને અને શિયાળો પાકોની વાવણી કરીને હવે પરવારેલા ભાઈઓ બહેનોને આજે બે વડીલો સાથે
નમસ્કાર।
એટલે એમાં આ નવા વર્ષે મારા તો એટલા જ આશીર્વાદ છે હંધાઈ ને, હવે આપણે ખેતીમાં ઉઘાડી આંખે ને ઉઘાડા મન થી કામ કરીએ
અને તો કઈક સારું વળતર મળશે અને ઉઘાડા ડીલે ને ઉઘાડા પગે મજૂરી કરવામાંથી છુટકારો મળશે।
બહુ સાચી વાત કરી દાનસંગભાઈ તમે। આપણે બધાએ એટલું તો સમજી લેવાની જરૂર છે જ કે દુનિયાની કુલ જમીનના વિસ્તારમાં એક વીઘાનો વધારો થઈ શકે એમ નથી। એ સ્થિતિમાં જો જમીનનો શક્ય એટલો વધારે યોગ્ય ઉપયોગ નહીં કરીએ તો આપણું માથાદીઠ ઉત્પાદન ઘટવાનું છે।
પાછું શિયાળુ પાકમાં તો એકે એક વસ્તુ બિયારણ, ખાતર, દવાઓ, પાણી અને મજૂરી એમ હંધાઈના રોકડા દામ દેવા પડે છે। એટલે જો ઈ બધાના ખર્ચાની સામે પૂરતી આવક ન થાય, ખેતી ખોટનો ધંધો જ થવાની છે।
દાનસંગભાઈ, એટલે જ તો DSC અને સજ્જતા સંઘ થોડા થોડા સમયના અંતરે આવા શ્રોતા ખેડૂત સંમેલન બોલાવે છે અને એમાં ખેડૂત મિત્રોને છેલ્લામાં છેલ્લી આધુનિક માહિતીથી વાકેફ કરે છે।
પણ નકરું સાંભળીને બેહી રેવાથી થોડા દી વળવાના છે હે મારી બોન, એ તો તો ઈ પોથી મહિલો પેલા રીંગણા જેવું જ થાય હો કે
હા।
એ પરેશભાઈ મને કહેતા હતા હો કે આજના સંમેલનમાં વેચવા હારું ઘઉંની વિડીયો સીડી અને કપા મગફળીની સાંભળવાની સીડી, એ બીજું વાંચવાનું જેટલું સાહિત્ય તૈયાર કરીને રાખ્યું છે।
હવે એને જો અથાણાની બૈણી ઢાંકવામાં કાગળ ને ખેતીવાડીએ જતી વખતે સાખર ને પડીકા વાળવામાં વાપરી નાખવી તો એમની બધી આશા ખોટી જ પડવાની છે।
બરાબર છે દાનશંકભાઈ, એટલે હજી હંદીએ વસ્તુ ને લખાણ આપણા હજારો લાખો રૂપિયા બચાવી શકે એમ છે જો ઈ જ્ઞાન નો હમજણ નો ખેતીમાં ઉપયોગ કરીએ ને તઈ।
હા મિત્રો, આપણી મહેનત અને ખર્ચ ઉગી નીકળે એ માટે જ DSC અને સજ્જતા સંઘના આ પ્રયાસો છે। એનો જેટલો વધારે ઉપયોગ ખેતીમાં કરીશું એટલો વધારે ફાયદો છેવટે તો આપણને એટલે કે ખેડૂતોને જ થવાનો છે।
સાચી વાત।
હા, અને માહિતી પછી કેવી સચોટ, હું તમને 3-4 દિવસ પહેલાનો જ દાખલો દઉં। મેં ડાક્ટર પરાશરાજીને ફોન કર્યો, કીધું કે ઓણ ઘણાને કુવામાં પાણી જાજામીના ટકે એમ નથી તો હું કરવું?
એ આ લે, બીજું શું કરવાનું હોય? એ શિયાળુ મકાઈ વાવી દેવાની, ઘઉં કરતા અડધા પાણીએ પાકી જાય અને ઘઉં પહેલા 15-1 દી વહેલી ખળામાં પૂગી જાય, ખર્ચ ઓછો અને ઉપજ વહેલી ને વધારે આવે।
બસ એમણે એ જ કીધું મને કે પંચમહાલ, ગોધરા અને દાહોદ પટ્ટામાં શિયાળામાં ગુજરાત મકાઈ 3 વવાય છે, એકરે 2.5 ટન જેટલો ઉતારો 3 જ મહિનામાં ઘરે આવી જાય છો।
ખરી વાત છે દાનસંગભાઈ, વળી હવે તો ઘઉં વાવીએ કે મકાઈ, એરંડા વાવીએ કે રાયડો, જીરું વાવીએ કે શિયાળુ શાકભાજી, ભાવ તો દરેક નિપજના સારા જ મળવાના છે।
સાચી વાત, હું તો આંતર પાક લેવાની રીતને ખેતીનો કુદરતી વીમો ગણું છું, એક પાક બરાબર ન ઉતરે તો બીજો પાકીનું વળતર મળી રહે એમાં।
હા રૂપાબા, મહિનાક પહેલા જેમણે તુવેર વાવી છે એમને તુવેરના છોડવા હજી તો વેત દોઢ વેત ના થયા હશે। હવે ઈ તુવેર જો 1.5 ફૂટના પોળા પાટલે વાવી હોય તો વશમાં કાકડી કે ટીંડોળા જેવા વેલાવાળા શાકભાજી વાવી હકાય। ઈ તુવેર મોટી થાય અને એમાં શીંગુ બેહે, ઈ પેલા તો 1.5-2 મહિનામાં શાકભાજીની આવક ખિસ્સામાં આવી જાય। તુવેર પાકવા ટાણે દવા ને મજૂરીનો ખર્ચ તો ઈ શાકભાજીમાંથી જ નીકળી જાય।
દાનસંગભાઈ, એવું જ આખું વર્ષ ઉભા રહેતા પાક શેરડીમાં કરી શકાય
એમ?
હા, શેરડી તો અત્યારે વાવીએ ને તઈ ઠેઠ હામી દિવાળી પછી ઉતારો દઈએ,
હાસુ અને અટાણે વાવો ત્યાં ઠેઠ ઉધાણી હુધીમાં તો એની ફૂટ જ ચાલુ હોય, નકરું પાણી જ પીપી કરે.
એટલે જ તો દક્ષિણ ગુજરાતમાં શેરડીની રોપણી વખતે જ શેરડીના બે ચાસ વચ્ચે ડુંગળીના ત્રણ ચાસનું વાવેતર કરવાની ભલામણ આપણું ખેતીવાડી ખાતું કરે છે.
આલે લે ઉમા, એવું જ તો અમારે જુનાગઢ ને અમરેલી બાજુ કરાય છે. ઓકે,
પણ ત્યાં તો શેરડી મોડી રોપાય છે ને?
હા, લગભગ અડધે શિયાળે,
એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં.
હવે એ જ સમો હોય ઉનાળુ મગફળી કે મગ અને અડદ જેવા કઠોળની વાવણીનો. એટલે શેરડીને રોપ્યા પછી મગ અડદની વાવણી કરી નાખે છે, અને જો મગફળી વાવવી હોય તો પહેલા ઈ વાવી દે હો, અને પછી વચમાં શેરડી રોપી દે. શેરડી મોટી થતી જાય ત્યાં સુધીમાં તો ઓલો બીજો આંતરપાક ઘરમાં આવી જાય. ઓકે
રૂપાબા, અમારે મધ્ય ગુજરાતમાં તો ઘણા ખેડૂત એનાથી વધુ બુદ્ધિ હાંકે છે. શેરડીના બે શાહની વચમાં બે થી ત્રણ શાહ કાં તો પાળા કરીને બટાકા ન કરે, કાં ડુંગળી વાવે ને કાં ઘઉં વાવી દે. નકરા શેરડીના શાહમાં પાણી દો તો ઓલા બીજા પાકને જોતો ભેજ મળી જ રે.
ઈ તો ઓલી કહેવત વાળું થયું દાનસંગભાઈ, શેરડી ની વાહે એરડી ને ખાતર પાણી મળી દે, ખરું કે નહીં?
બરાબર છે, એવું જ બને છે દક્ષિણ ગુજરાતમાં અને બીજા બધા વિસ્તારોમાં બાગાયતી એટલે કે ફળ પાકના બગીચા વાળા ખેડૂત મિત્રોએ તો આવું જ કરવું જોઈએ. આંબાવાડિયામાં શિયાળામાં આદુ, હળદર, મૂળા, ડુંગળી કે લસણ જેવા કંદમૂળ પાક કે કાળા મરીના વેલા અને નાળિયેરીની વચ્ચે સોપારીનો આંતરપાક લઈ શકાય છે. એ જ રીતે બોરડીના ખેતરમાં ઉનાળામાં મગફળી કે કઠોળ વાવીને વચ્ચેની જમીનનો સારામાં સારો ઉપયોગ કરી શકાય.
ઉમાબેન, ઉત્તર ગુજરાત વાળા અત્યારે દિવેલાના ઉભા પાકમાં વશમાં આવો કોઈ આંતરપાક લઈ શકે કે ન લઈ શકે?
હા તો, દિવેલાની બે હાર વચ્ચે એટલે કે ચાર ફૂટના પહોળા અંતરે વાવેલા બે ચાસ વચ્ચે એક એક ફૂટના અંતરના બે ચાસ ચોળા ગુજરાત પાંચના વાવ્યા હોય તો દિવેલા પાકે એ પહેલા તો ચોળા વઢાઈ પણ જાય અને પાક ખળામાંથી ઘરમાં પહોંચી જાય છે.
એટલે દિવેલા ઉતારવાનો ટાઈમ થાય ત્યારે હાલવાની જોઈએ એટલી જગ્યા પડી હોય,
અને તોય પાછો કુલ ઉતારો કે ઉત્પાદન તો વધારે જ આવે છે.
બસ 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 બસ, આ વાત ખેડૂ ભાઈ બહેનોને ગળે ઉતારવામાં ભારે તકલીફ પડે છે. કેટલાક કહેશે કે એમાં નોખા નોખા પાક વાવવાની જફા વધી જાય છે, તો વળી કેટલાક એમ કહેશે કે તમે ગમે એની કોઈ પગ રાખો છેવટે તો ખાટલાની વચમાં જ રહેવાના છો, કુલ ઉપજમાં કાંઈ ફેર પડતો નથી.
દાનસંગભાઈ, ત્યાં જ આપણી ભૂલ થાય છે. ડોક્ટર પરાશરાજી જેવા ખેતી નિષ્ણાતો તો પૂરી ગણતરી કરીને સમજાવે છે કે આંતરપાક અથવા મિશ્ર પાક લેવાથી સરવાળે ઘણો મોટો ફાયદો થાય છે. પણ હું તમને એવા ખેડૂત મિત્રનો દાખલો આપું કે જેમણે સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ કાર્યક્રમમાંથી પ્રેરણા લઈને પોતાની ટૂંકી ખેતીમાં મકાઈની સાથે કપાસ, તુવેર અને શાકભાજી એમ બીજા ત્રણ ત્રણ મિશ્ર પાક લઈને કુલ ઉત્પાદન લગભગ બમણું મેળવ્યું છે. બોલો,
શું વાત કરો છો? હે, બમણું?
હા, બમણું. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગામ ભલાણિયાના એ મિત્ર છે શ્રી મહેન્દ્રકુમાર દાયાભાઈ પરમાર.
એમ જ કહો ને કે એમણે ચાત્ર્યો છે
નવો શીલો.
તે કહું છું, આ મહેન્દ્રભાઈ પહેલા તો બીજા ખેડૂતની જેમ એક જ ભાગ લેતા હતા ને?
હા તો, સાંભળો એમણે શું કહ્યું છે.
પંચમહાલ જિલ્લામાં ખાસ કરીને મકાઈ ની જ ખેતી થાય છે, એટલે પેલા અમે મકાઈ જ કરતા હતા, પૂરેપૂરો મકાઈ નો જ પાક કરતા, મિશ્રમાં નતા કરતા. ઉત્પાદન ઓછું મળતું હતું એટલે અમને તો ખબર કે આટલું જ મળે એમ, પણ પાછું આ આપણે આકાશવાણીમાંથી જે સજ્જન પ્રસંગ કાર્યક્રમ આવે છે એમાંથી પ્રેરણા મળી અને એમાં જે જે સૂચનો હતા એના અનુસંધાનમાં મિશ્ર પાક ખેતી પદ્ધતિ અપનાવીને એમાં કેવું મકાઈના ચાસ અને એની વચ્ચે કપાસનો, તુવેરનો એવી રીતે મિશ્રમાં લીધું તો લગભગ બમણું તો શું એનાથી પણ વધારે ઉત્પાદન મળી રહ્યું.
પણ એ મિશ્ર પાક લેવાથી ફાયદો કઈ રીતનો થયો એ જાણવા મળે તો બસ.
એ પણ મહેન્દ્રભાઈ પાસેથી સાંભળીએ.
મિશ્ર પાકમાં તો બિયારણ ઓછું વપરાય, ખાતર પણ ઓછું વપરાય અને સારું ઉત્પાદન મળે. પેલા કેવું મકાઈ વાવવાની હોય તો આખા મકાઈ જ વાવી, પણ બિયારણ તો વધારે જ જવાનું ને, અને ઉત્પાદન જયારે મળે તો ડોડા નાના નાના થાય એમ, કેમ કે મકાઈના છોડને વૃદ્ધિ પામવા માટે જે અમુક જગ્યા જોઈએ, અમુક જેનો જે એ જોઈએ મળે ના, ઘેરાવો ના આવે. જયારે આ શું બે ત્રણ બે ચાર તુવેર આપડે મકાઈ ના પછી એક કપાસ નો લઈએ વચ્ચે પાછા બે મકાઈ ના પછી એક તુવેર નો આવે એ પ્રમાણે આખા ખેતર માં કર્યું તો શું આમ એનું ખાસું બધું એ મળ્યું એમ કેમ કે વિકાસ થાય તો જે પૂરેપૂરું ફળ આપી શકે ને.
વાહ મહેન્દ્રભાઈ વાહ, એ ભલા ધન છે તમને ને તમારી ખેતી ને ધન છે હો. આ મોટા ખેડૂત તો ઠીક, પણ નાના નાના ખેડૂત જો તમારા પગલે હાલે ને તો એમને આ ટૂંકી ખેતી માં બે પાંદડે થવાય એટલી આવક મળી રહે.
અરે રૂપાબા, એમણે તો બધા ખેડૂત મિત્રો ને સરસ સંદેશ આપ્યો છે.
મિત્ર પાક માં ખાતર ઓછા નાખવા પડે છે, મેં જોયું છે અનુભવ માં, કેમ કે એને વિકાસ માટે પૂરેપૂરું એ મળે છે. મકાઈ નો છોડ હોય અને બાજુમાં બીજો ચાસ હોય અને બાજુમાં ત્રીજો ચાસ હોય એટલે એમને જે પોષણ મળવું છે ને ચારે બાજુથી ખેંચવા માટે ઓછું મળી રહે. મકાઈ ને જે પોષક તત્વો જોઈએ, જયારે બાજુમાં જો કપાસ નો હોય તો કપાસ જે વસ્તુ ખેંચવાનો છે મકાઈ નથી ખેંચવાની, એ પ્રમાણે કપાસ ને એનું પોતાનું પોષણ મળે એટલે મિશ્ર પાકમાં ખરેખર બહુ સારું છે. અને ખેડૂતોને તો મારી ખાસ વિનંતી છે કે આ એક મિશ્ર પાક ખેતી પદ્ધતિ ખૂબ સારી છે. અને એમાં ગયા વર્ષે મેં એક વીઘાની અંદર કર્યું હતું ને, એમાં 18 ચાસ કપાસ ના હતા, 48 ચાસ મકાઈ ના રાખ્યા હતા, પછી 12 ચાસ એની અંદર તુવેર ના હતા એક વીઘામાં. તો મને લગભગ 10-11 ની આજુબાજુમાં મણની આશરામાં મકાઈ નું ઉત્પાદન મળ્યું હતું. 20-30 કિલો જેટલું રૂ, પછી 20 કિલો જેટલું તુવેર, 300 જેટલા મકાઈ ના પૂરા નીકળ્યા હતા. એ લગભગ ઘરના પશુઓને ચાલે વેચવા જાય તો 300 રૂપિયા 100 ના ભાવે 900 રૂપિયા નું એ વળતર એમ. એટલે જો ખેડૂતો આ પદ્ધતિ અપનાવે તો મકાઈ કે કોઈ પણ બીજો જે પાક મિત્ર માં લે તો એનું પૂરું વળતર તો મળે જ, પેલા કરતા ડબલ, પણ સાથે સાથે કઠોળમાં તુવેર મળી રહે જોડે, બીજો કોઈ પણ કઠોળ આવે હોય એ પણ મળી રહે. એટલે મિશ્ર પાક ખેતી પદ્ધતિ ખુબ સારી છે. અને મને તો પેલા આના વિશે ખાસ ઓછી ખબર હતી, આમ મિશ્ર પાક માં બધા કરી દે એમ, ગમે તેમ ક્યારેક ફાજલ ખેતર પડ્યું હોય તો ઓળ દે, પણ આનાથી જે વૈજ્ઞાનિક માર્ગદર્શન મળ્યું ને આપણા સજ્જતા નો સંગ લાવે ખેતીમાં કાર્યક્રમ એમાંથી, તો અમે લોકોએ અજમાયશ રૂપે જ આ વર્ષે કરવું જ છે એમ, તો અમે એ વર્ષે કર્યું સ્પેશિયલ એમ. તો ખરેખર ફાયદો થયો મને, આ પદ્ધતિ ખુબ સારી છે એમ મારા અનુભવ પ્રમાણે. એટલે ખેડૂતોને મારી વિનંતી છે કે આ એક ખેતી સોના જેવી છે એમ, અને એ જો અપનાવીએ તો આપણા જીવનમાં ધાર્યું આપણે પરિણામ લાવી શકીએ.
મારું એ જ કહેવાનું છે બાપા, સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ જેવા કાર્યક્રમ સાંભળવી, ક્યારેક ક્યારેક આવા ખેડૂત સંમેલનમાં જાય, જે કઈ સાહિત્ય કે માહિતી મળે એનો ખેતીમાં ઉપયોગ કરવી, તો ખેતી આબાદ થવાની જ છે.
સાચી વાત છે દાનશંકભાઈ, પણ ઈ ક્યારે હે, જયારે હંધુય મગજમાં યાદ રાખવી ત્યારે.
રૂપાબા, હવે તો કેટલાય મિત્રો ચર્ચામાં આવતી વિગતો પણ ડાયરીમાં લખી રાખે છે. લો આ સવાલ પૂછો અને ખાતરી કરી લો કે પરેશભાઈ ઉપર ડીએસસી માં આજે કેટલા ફોન આવે છે. લો સવાલ તમે બંને જ પૂછી.
હા લાવ લાવ, હું પૂછું. આ ભાઈઓ ને બેનિયો, ઇનામી સવાલ ઈ છે કે તુવેર માં કયા કયા આંતરપાક લઈ શકાય.
ફરીન બોલું છું, તુવેર માં ક્યા ક્યા આંતરપાક લઈ શકાય છે.
આજથી હવે ડીએસસી માં એટલે કે 0-27-17-235-995 આ નંબર પર તમારો જવાબ નોંધાવવાનો છે. એટલે 0-27-17-235-995 જ જોડજો.
હા, અને ટપાલ થી જવાબ દેવો હોય તો સરનામું તમને યાદ જ છે,
છતાં એ ફરી યાદ કરાવી દઈશું. પણ એ પહેલા સાચો જવાબ આપીને 3 મહિના સુધી અવાજ ઓટલાની સેવા અને દીવાદાંડી ત્રિમાસિક ની ભેટ જીતનારા બે મિત્રોના નામ જાહેર કરી દઈએ. રૂપાબા દાનસંગભાઈ, તમે બંને એક એક નામ વાંચી લો.
તો પહેલા વિજેતા છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના હરિપુરા ગામના મોહમ્મદભાઈ અલી ઇબ્રાહીમ મસી.
હા, અને બીજા ભાગશાળી વિજેતા છે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ખીજલપુર ગામના ડાયાભાઈ જયશંકરભાઈ પરમાર.
મિત્રો, તમને બંનેને ખૂબ 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 અભિનંદન. આજે શ્રોતા સંમેલનમાં આવેલા અને બીજા લાખો જાગૃત શ્રોતા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર.
ઉમાય ઈ ધન્યવાદ કાયમ તો જ મળતા રહીએ, જો ડીએસસી હારે કાયમ સંબંધ જાળવી રાખીએ.
અને ફોન સિવાય ટપાલ લખવાનું સરનામું તો યાદ હોય જ, સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, ડીએસસી સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
હા મિત્રો, જાગૃતિ બતાવવાની ફરજ આપણા ખેડૂતોની છે. અને યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી કાર્યક્રમ તૈયાર કરી તમારા સુધી પહોંચાડવાની હોશ DSC અને સજ્જતા સંઘ ની છે. જો કે આવતા ગુરુવારે કદાચ ક્રિકેટ મેચ ના કારણે નહીં મળી શકાય,
પણ તોય હોશ કાયમ જળવાય રે એવું કરજો. એટલી ભલામણ હારે તો કહી દેવી છે.
નમસ્તે, આવજો.